એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી કૃતિની ઊંડી ચર્ચા કરવાના છીએ જે અમેરિકન સાહિત્યમાં ખરેખર એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે, કર્ટ વોનેગટ જુનિયરની સ્લોટર હાઉસ 5.
હા, અને આ માત્ર એક નવલકથા નથી પણ એક અનુભવ છે એમ કહી શકાય.
બરાબર.
વોનેગટ, જેમનું જીવન 1922થી 2007 રહ્યું, એમની શૈલી માટે બહુ જાણીતા છે. એમાં વ્યંગ, કરુણા, થોડું વિજ્ઞાન સાહિત્ય અને ઊંડો માનવતાવાદ બધું ભળેલું જોવા મળે.
ચોક્કસ. અને આ પુસ્તક સ્લોટર હાઉસ 5 કદાચ એમની આ શૈલીનું શિખર છે. પણ આને સમજવા માટે એમના જીવનનું એક ખાસ અને ભયાવહ પ્રસંગ જાણવો જરૂરી છે.
તમે ડ્રેઝડનની વાત કરી રહ્યા છો, ખરું ને?
હા, બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ જર્મનીના ડ્રેઝડન શહેરમાં યુદ્ધ કેદી હતા. ફેબ્રુઆરી 1945માં મિત્ર રાષ્ટ્રોએ શહેર પર ભયંકર બોમ્બ મારો કર્યો. હજારો નિર્દોષ નાગરિકો માર્યા ગયા.
અને વોનેગટ બચી ગયા કારણ કે એમને એક ભૂગર્ભ કતલખાનામાં રાખવામાં આવ્યા હતા. એનું નામ હતું સ્લોટથોફન્ફ, એટલે કે સ્લોટર હાઉસ 5. આ અનુભવ, આ આઘાત એમના પર અને આ પુસ્તક પર કાયમ માટે છવાઈ ગયો.
અને પુસ્તક પ્રકાશિત થયું 1959માં. એ સમય પણ મહત્વનો છે. અમેરિકા ત્યારે વિયેતનામ યુદ્ધમાં ફસાયેલું હતું.
બરાબર. દેશમાં યુદ્ધની નૈતિકતા, રાષ્ટ્રભક્તિ, માનવ જીવનની કિંમત આ બધા પર ગરમાગરમ ચર્ચાઓ ચાલતી હતી.
અને એવા સમયે વોનેગટે પુસ્તકને ઉપશીર્ષક આપ્યું, ધ ચિલ્ડ્રન્સ ક્રુસેડ, અ ડ્યુટી ડાન્સ વિથ ડેથ, બાળકોનું ધર્મયુદ્ધ, મૃત્યુ સાથે એક ફરજિયાત નૃત્ય. આ શીર્ષક જ ઘણું કહી જાય છે.
ચોક્કસપણે. એ યુદ્ધની કોઈ વીરગાથા નથી ગાતું, ઉલટું એને બાળકો દ્વારા કરાતા એક ભયાનક મજબૂરીના મૃત્યુનાચ તરીકે દેખાડે છે. શરૂઆતમાં તો પેલી અટપટી શૈલી અને સાયન્સ ફિક્શન જેવા તત્વોને લીધે લોકોને વિચિત્ર લાગેલું. પણ ધીમે ધીમે એ યુદ્ધ વિરોધી સાહિત્યની એક ક્લાસિક કૃતિ બની ગઈ અને પોસ્ટ મોડર્ન સાહિત્યમાં પણ એનું મોટું સ્થાન છે. તો આજે આપણે આ જટિલ કૃતિના અલગ અલગ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું.
તો ચાલો શરૂઆત કરીએ મુખ્ય પાત્રથી, બિલી પિલગ્રિમ. એના વિશે એવું કહેવાય છે કે એ કોઈ પરંપરાગત હીરો નથી. તો કોણ છે આ બિલી અને શું છે એની ખાસ વાત?
બિલી પિલગ્રિમ એટલે ન્યૂયોર્કના એક નાના શહેર ઇલિયમનો એક સામાન્ય આંખનો ડોક્ટર છે, ઓપ્ટોમેટ્રિસ્ટ. પણ એનું જીવન જરાય સામાન્ય નથી. એ સમયમાં અટવાઈ ગયો છે. અનસ્ટક ઇન ટાઈમ.
સમયમાં અટવાઈ ગયો છે એટલે
એની ચેતના, એનું મન સમયમાં સીધી લીટીમાં નથી ચાલતું. એ અચાનક પોતાના જીવનના કોઈ પણ ભાગમાં પહોંચી જાય છે. બાળપણ, યુદ્ધનો સમય, લગ્ન પછીનું જીવન, વૃદ્ધાવસ્થા, ક્યારેક તો ભવિષ્યમાં પણ.
આ તો ખરેખર અજીબ છે.
હા, પણ આ ખાલી કોઈ સાયન્સ ફિક્શનની ટ્રીક નથી. મોટાભાગના વિશ્લેષકો માને છે કે આ યુદ્ધના ઊંડા આઘાત, જેને આપણે PTSD કહીએ છીએ, એનું એક શક્તિશાળી રૂપક છે. એ આઘાત એના સમય અને વાસ્તવિકતાના અનુભવને તોડી નાખે છે.
એટલે એની આખી જિંદગી જાણે ત્રણ અલગ અલગ ટ્રેક પર ચાલી રહી છે. યુદ્ધનો ટ્રેક, યુદ્ધ પછીનું સામાન્ય જીવન અને પેલું પરગ્રહવાસીઓવાળું.
હા, મુખ્યત્વે આ ત્રણ સમયરેખાઓ છે. એક, બીજા વિશ્વયુદ્ધમાં એનો અનુભવ એકદમ અણઘડ ડરપોક સૈનિક તરીકે, પછી જર્મન કેદ અને ડ્રેઝડનનો એ ભયાનક વિનાશ. બીજું, યુદ્ધ પછીનું જીવન, સફળ ઓપ્ટોમેટ્રિસ્ટ પણ અંદરથી ખાલીખમ. અને ત્રીજું, ટ્રાલ્ફામાડોર નામના ગ્રહના પરગ્રહવાસીઓ દ્વારા એનું કથિત અપહરણ.
ટ્રાલ્ફામાડોરિયન્સ.
હા, અને આ પરગ્રહવાસીઓ એને સમય અને નિયતિ વિશેની એમની અજીબ ફિલોસોફી શીખવે છે.
અને આ બધાની વચ્ચે વોનેગટ પોતે પણ ક્યાંક ક્યાંક ડોક્યુ કરે છે, જેને મેટાફિક્શન કહેવાય. બરાબર ને?
બરાબર. નવલકથાની શરૂઆત જ વોનેગટના પોતાના અવાજથી થાય છે. એ ડ્રેઝડન વિશે લખવામાં એમને કેટલી મુશ્કેલી પડી રહી છે એની વાત કરે છે. આનાથી પેલી વાસ્તવિકતા અને કલ્પના વચ્ચેની રેખા એકદમ ઝાંખી પડી જાય છે.
તો મુખ્ય સંઘર્ષ શું છે? બેલીનો પોતાના આઘાત સામેનો સંઘર્ષ કે પછી પેલો ફ્રી વિલ વિરુદ્ધ ડેસ્ટિનીનો સવાલ?
બંને છે એમ કહી શકાય. બાહ્ય સંઘર્ષ તો યુદ્ધના આઘાત અને જીવનની અતાર્કિકતા સામે ટકી રહેવાનો છે, અને આંતરિક સંઘર્ષ એ જ છે, શું માણસ પાસે ખરેખર કોઈ પસંદગી છે, શું સ્વતંત્ર ઈચ્છાશક્તિ જેવું કંઈ છે, કે પછી બધું પહેલેથી નક્કી જ છે જેમ ટ્રાલ્ફા માડોરિયન્સ માને છે.
બિલીના પાત્રમાં મને સૌથી વધુ ધ્યાન ખેંચે છે એની નિષ્ક્રિયતા. પેલું વર્ણન ઊંચો, નબળો, કોકાકોલા બોટલ જેવો, યુદ્ધ માટે તો બિલકુલ અયોગ્ય.
હા, એ ઘટનાઓનો શિકાર વધુ બને છે, એનો કરતા નહીં.
અને એ જ વક્રોક્તિ છે, એ ઓપ્ટોમેટ્રિસ્ટ છે. બીજાને સ્પષ્ટ દેખાડવામાં મદદ કરે, પણ એની પોતાની દુનિયા, એની વાસ્તવિકતા જ તૂટેલી છે.
બરાબર. એની સફર કોઈ વિકાસની, ગ્રોથની નથી. એ તો બસ ટકી રહેવાની, એડજસ્ટ થવાની, આઘાત સાથે જીવતા શીખવાની સફર છે. અને એટલે જ એ પેલી ટ્રાલ્ફા માડોરિયન ફિલોસોફી અપનાવે છે, ખાસ કરીને પેલું વાક્ય સો ઇટ ગોઝ.
સો ઇટ ગોઝ, જેવું થવાનું હોય તેવું થાય છે.
હા, પુસ્તકમાં જ્યારે પણ કોઈના મૃત્યુનો ઉલ્લેખ આવે, ભલે એ નાની માખી હોય કે ડ્રેઝડનમાં મરેલા લાખો લોકો, આ વાક્ય આવે છે. એ ઉદાસીનતા નથી, પણ સ્વીકૃતિ છે, અનિવાર્યતાની સ્વીકૃતિ.
આ સો ઇટ ગોઝ પર ઘણી ચર્ચા થઈ છે. શું આ ભાગ્યવાદ છે કે પછી આટલી ભયાનકતા સામે મનને બચાવવાની એક રીત? વોનેગટ આપણને સીધો જવાબ નથી આપતા, ખરું ને?
બિલકુલ નહીં. બિલી ખરેખર સમયમાં મુસાફરી કરે છે. એ પરગ્રહવાસીઓને મળ્યો છે કે આ બધું એના આઘાત પામેલા મનની કલ્પના છે. આ જે અસ્પષ્ટતા છે, એ જ આ કૃતિને વધુ અસરકારક બનાવે છે.
અને બીજા પાત્રો, એ પણ મહત્વના છે.
ચોક્કસ. જેમ કે રોલેન્ડ વેરી, એ બિલીનો સાથી સૈનિક છે, પણ એકદમ હિંસક અને યુદ્ધની વીરતાના ખોટા ખ્યાલોમાં રાજતો. એ પોતાના પકડાઈ જવા માટે બિલીને જવાબદાર ગણે છે. પછી છે પોલ લાઝારો, એ પણ સાથી કેદી. એ વેરની આગમાં બળે છે. એ વેરીના મોતનો બદલો લેવા માટે બિલીને મારી નાખવાની પ્રતિજ્ઞા લે છે, અને વર્ષો પછી એ પોતાની પ્રતિજ્ઞા પૂરી પણ કરે છે.
ઓહ, આ તો બતાવે છે કે યુદ્ધની હિંસા કેવી રીતે પૂરી થયા પછી પણ ચાલતી રહે છે.
બરાબર. બીજી તરફ એડગર ડર્બી જેવા પાત્રો પણ છે. એક પ્રામાણિક વૃદ્ધ શિક્ષક, નૈતિકતાનું કેન્દ્ર કહી શકાય.
હા, પણ એનું અંત કેવું કરુણ છે.
એ જ તો. ડ્રેઝડનના ખંડેરમાંથી ફક્ત એક ચાની કીટલી જેવી સામાન્ય વસ્તુ લેવાના નજીવા અપરાધ માટે એને ફાંસી આપી દેવામાં આવે છે. જ્યાં લાખો લોકોના મોતનો કોઈ હિસાબ નથી, ત્યાં એક કીટલી માટે મોતની સજા? યુદ્ધની અતાર્કિકતા આનાથી વધુ સ્પષ્ટ કેવી રીતે થાય?
અને બિલીનું અંગત જીવન,
એની પત્ની,
હા, વેલેન્સિયા મર્બલ પિલગ્રીમ,
એ બિલીની પત્ની છે. એ યુદ્ધ પછીના અમેરિકાના ભૌતિક સુખ સમૃદ્ધિ, પણ અંદરના ખાલીપાનું પ્રતીક છે. અને પછી પેલી મોન્ટાના વાઇડ હેક,
જે ટ્રાયલ્ફા માડોર પર બિલીની સાથે હતી,
એક પોર્ન સ્ટાર.
હા,
કદાચ એ વિચિત્ર કાલ્પનિક જેવી લાગતી કેદમાં જ બિલી એક સાચો નિખાલસ માનવીય સંબંધ અનુભવી શકે છે. અને છેલ્લે ટ્રાયલ્ફા માડોરિયન્સ પોતે,
પેલા ટોયલેટ પ્લંજર જેવા દેખાતા જીવો.
હા, એમનું વર્ણન એવું જ છે. પણ એમની ફિલોસોફી ગંભીર છે. સમય ચોથું પરિમાણ છે, બધી ક્ષણો એક સાથે અસ્તિત્વ ધરાવે છે, ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય, બધું જ. એટલે મૃત્યુ એ અંત નથી, માત્ર એક ખરાબ ક્ષણ છે જેને અવગણી શકાય. એમની ફિલોસોફી દુઃખમાંથી રાહત આપે છે, પણ માનવની સ્વતંત્ર ઈચ્છાનો સાવ ઇનકાર કરી દે છે.
તો હવે કથાના મુખ્ય બનાવો પર નજર કરીએ. જો કે બિલીના મનમાં તો એ આગળ પાછળ થતા રહે છે, યુદ્ધનો અનુભવ.
હા, બેટલ ઓફ ધ બલ્જ વખતે બિલી બાકીના સૈનિકોથી વિખૂટો પડી જાય છે. રોલેન્ડ વેરી સાથે પકડાય છે. કેદમાં એમનું ખૂબ અપમાન થાય છે.
પછી પેલી ટ્રેનની મુસાફરી,
હા, બોક્સકારમાં જર્મની તરફ. ભયાનક પરિસ્થિતિ, ત્યાં જ વેરીનું મૃત્યુ થાય છે, અને લાઝારો પીડી શપથ લે છે. અંતે એ લોકો ડ્રેઝડન પહોંચે છે અને એમને સ્લોટર હાઉસ 5માં રાખવામાં આવે છે.
અને થોડા દિવસ પછી જ બોમ્બ મારો.
હા, ભીષણ બોમ્બ મારો. બિલી અને બીજા અમેરિકન કેદીઓ પેલી ભૂગર્ભ કતલખાનામાં હોવાથી બચી જાય છે. પણ જ્યારે એ લોકો બહાર આવે છે,
શું જુએ છે?
આખું શહેર નષ્ટ થઈ ગયું હોય છે, રાખ અને ખંડેર. વનેગટ એને ચંદ્ર જેવી ભૂમિ કહે છે, સંપૂર્ણ વિનાશ.
અને પછી એમને પેલું ભયાનક કામ સોંપવામાં આવે છે, શબખાણનું.
હા, ખંડેરોમાંથી હજારો મૃતદેહો કાઢવાનું કામ. આ અનુભવ બિલીના માનસ પર કાયમી ઘા છોડી જાય છે. અને આ જ ભયાનકતાની વચ્ચે પેલી એડગર ડર્બીની અતાર્કિક ફાંસી થાય છે.
યુદ્ધ પછી શું થાય છે?
બિલી અમેરિકા પાછો ફરે છે. સ્વાભાવિક રીતે માનસિક રીતે ભાંગી પડે છે. એને હોસ્પિટલમાં દાખલ કરવો પડે છે. ત્યાં એક કિલ્ગો ટ્રાઉટ નામના એક ઓછા જાણીતા સાયન્સ ફિક્શન લેખકની વાર્તાઓ વાંચે છે, જેની એના પર ઊંડી અસર પડે છે. પછી એ સાજો થાય છે, સારો ઓપ્ટોમેટ્રિસ્ટ બને છે, વેલેન્સિયા સાથે લગ્ન કરે છે, બાળકો થાય છે, એકદમ સામાન્ય સફળ જીવન જીવે છે. પણ અંદર ખાને પેલો સમયમાં કૂદવાનું ચાલુ જ રહે છે.
અને પછી આવે છે પેલો ટ્રાલ્ફા માડોરિયન અપહરણનો દાવો, અને વર્ષો પછી પેલી વિમાન દુર્ઘટના.
હા, એ પ્લેન ક્રેશમાં બિલી એકમાત્ર બચી જાય છે. અને લગભગ એ જ સમયે એની પત્ની વેલેન્સિયાનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે કાર્બન મોનોક્સાઇડ પોઈઝનિંગથી, જ્યારે એ બિલીને મળવા હોસ્પિટલ જઈ રહી હોય છે.
સો ઇટ ગોઝ.
આ બધા પછી બિલી હિંમત કરીને જાહેરમાં પોતાના અનુભવો અને ટાલ્ફા માડોરિયન ફિલોસોફી વિશે વાત કરવાનું શરૂ કરે છે.
લોકો શું માને છે?
મોટાભાગના લોકો અને ખાસ કરીને એની પોતાની દીકરી બારબરા એને પાગલ સમજે છે. પણ બિલી શાંતિથી બધું સ્વીકારી લે છે. એને ખબર છે કે એનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થવાનું છે. પોલ લાઝારો એને ગોળી મારશે.
અને નવલકથાનો અંત પાછો ડ્રેઝડનમાં આવે છે.
હા, ડ્રેઝડનના ખંડેરમાં યુદ્ધ પછી તરત જ વસંત ઋતુ છે અને એક પક્ષી કંઈક બોલે છે. પણ શું બોલે છે? પુટીવીટ.
પુટીવીટ? એનો કોઈ અર્થ નથી.
બરાબર. જાણે આટલી ભયાનકતા, આટલા મૃત્યુ પછી કહેવા માટે કોઈ સાર્થક શબ્દો બચ્યા જ નથી. અને આ આપણને સીધા જ નવલકથાના મુખ્ય વિષયો પર લઈ જાય છે. સૌથી પહેલો અને સ્પષ્ટ વિષય, યુદ્ધનો વિનાશ અને એની અતાર્કિકતા.
હા, વોનેગટ યુદ્ધના ગૌરવગાનનો સખત વિરોધ કરે છે. સૈનિકોને હીરો નહીં પણ ડરેલા ભોળા બાળકો, ચિલ્ડ્રન્સ ક્રુસેડ તરીકે રજૂ કરે છે.
અને ડ્રેઝડનનો બોમ્બ મારો એ યુદ્ધની યાંત્રિક, અમાનવીય, નિર્વૈયક્તિક ક્રૂરતાનું પ્રતીક બની જાય છે.
બીજો મોટો મુદ્દો પેલો ફિલોસોફિકલ છે, નિયતિવાદ વિરુદ્ધ સ્વતંત્ર ઈચ્છાશક્તિ. શું આપણું જીવન પહેલેથી લખાયેલું છે?
ટ્રાલ્ફા માડોરિયન્સ તો એમ જ માને છે. અને બિલીની જે નિષ્ક્રિયતા છે, એની જે સ્વીકૃતિ છે, સો ઇટ ગોઝ, એ જાણે આ વાતને સમર્થન આપે છે.
પણ શું ખરેખર એવું છે કે પછી આ સ્વીકૃતિ જ આઘાતમાંથી બચવાનો એકમાત્ર રસ્તો છે?
એ પ્રશ્ન વોનેગટ આપણા પર છોડી દે છે. ત્રીજો મહત્વનો વિષય છે સમય, આઘાત અને સ્મૃતિનો સંબંધ. બિલીનું સમયમાં અટવાઈ જવું એ PTSDનું એક અદ્ભુત રૂપક છે.
હા, જાણે ભૂતકાળનો આઘાત વર્તમાન પર સતત હાવી રહે છે.
બરાબર. અને એટલે જ નવલકથાની રચના પણ રેખીય નથી પણ ખંડિત છે. એ બિલીની તૂટેલી ચેતનાને જ પ્રતિબિંબિત કરે છે.
અને પછી પેલી ભાષાની મર્યાદાની વાત, પુટીવીટ. શું ખરેખર આવા અનુભવોને શબ્દોમાં વર્ણવી શકાય?
વોનેગેટ પોતે જ શરૂઆતમાં કહે છે કે નરસંહાર વિશે બુદ્ધિપૂર્વક કશું કહી શકાય નહીં. કદાચ એટલે જ એમણે આ અનોખી શૈલી અપનાવી પુનરાવર્તનનો ઉપયોગ કર્યો.
સો ઇટ ગોઝ તો લગભગ 106 વાર આવે છે. એક મંત્ર જેવું લાગે છે.
હા, અને વક્રુક્તિનો પણ ખૂબ ઉપયોગ કર્યો છે. બિલીનો વ્યવસાય, ડર્બીનું મૃત્યુ, પેલું ઉપશીર્ષક, બધે જ વક્રોક્તિ છુપાયેલી છે.
પ્રતીકો પણ ઘણા છે. પેલું કતલઘાનું પોતે, પક્ષીનો અવાજ, મૃતદેહોના વાદળી અને હાથીદાંત જેવા પગનું વર્ણન, જે માનવ શરીરને વસ્તુ જેવું બનાવી દે છે.
અને ભાષા એકદમ સરળ, સીધી, ક્યારેક તો બાળકો જેવી ભાષામાં ભયાનક વાતો કહી દે છે. આ સાદગી જ એની અસરને વધુ તીવ્ર બનાવે છે. અને આ બધાની સાથે ભળે છે કાળું હાસ્ય, ડાર્ક હ્યુમર.
અત્યંત દુઃખદ પરિસ્થિતિઓમાં પણ રહેલી અતાર્કિકતા પણ હસવું.
હા, કદાચ એ હાસ્ય પણ ટકી રહેવાની એક રીત છે. આ બધું મળીને વાંચનાર પર એક મિશ્ર અસર છોડે છે. એક તરફ ખૂબ ઉદાસી અને બિલી માટે સહાનુભૂતિ જાગે છે,
અને બીજી તરફ પેલી અતાર્કિક પરિસ્થિતિઓ પર હસવું પણ આવે છે અને વિચારતા થઈ જવાય છે.
બરાબર. આ પુસ્તક નિરાશા નથી ફેલાવતું. એના બદલે એક વિચિત્ર પ્રકારની શાંતિ, એક સ્થિતિસ્થાપકતા શીખવે છે. એ કોઈ ઉકેલ નથી આપતું પણ સામનો કરવાની એક રીત સૂચવે છે, સ્વીકૃતિ દ્વારા.
અને એ યુદ્ધ, વીરતા, દેશભક્તિ જેવા મોટા મોટા ખ્યાલો પર ગંભીર સવાલો ઊભા કરે છે.
હા, એ યાદ અપાવે છે કે માનવતા કેટલી નાજુક છે, પણ સાથે સાથે કરુણા અને સ્વીકૃતિમાં કદાચ એને ટકાવી રાખવાની શક્તિ પણ છે.
ટૂંકમાં કહીએ તો સ્લોટર હાઉસ 5 ખાલી યુદ્ધ વિરોધી નવલકથા નથી પણ એનાથી ઘણું વધારે છે. એ સમય, સ્મૃતિ, આઘાત અને આપણા અસ્તિત્વના અર્થ વિશેનું એક ગહન, ક્યારેક અસ્વસ્થ કરનારું પણ ખૂબ જ મહત્વનું ચિંતન છે.
તે આપણને શીખવે છે કે ભયાનકતા સામે ટકી રહેવા માટે સ્વીકૃતિ અને કરુણા કેટલા જરૂરી છે, ભલે તે સો ઇટ ગોઝ જેવા સરળ વાક્યમાં વ્યક્ત થાય.
તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ રહે છે કે જો ટ્રાલ્ફામાડોરિયન્સની જેમ માની લઈએ કે બધી ક્ષણો હંમેશા અસ્તિત્વ ધરાવે છે, તો શું આપણે ખરેખર ખરાબ ક્ષણોને અવગણીને ફક્ત સારી ક્ષણો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ? શું એ શક્ય છે કે પછી સુખ અને દુઃખ, પીડા અને આનંદ બંને આપણા માનવ હોવાનો એક અભિન્ન ભાગ છે જેને સ્વીકાર્યા વિના છૂટકો નથી?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.